ओंकार दिलीन संयोगं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव
બહુ સરસ ત્યાં સગવડતાઓ છે, બધું બરાબર, પણ તારે શું કરવું છે? મૂળ પદની પ્રાપ્તિ કરવી છે પ્રભુ. માર્ગ વિકટ હોય તો ચાલશે, કઠિન હોય તો ચાલશે, સુવિધાપૂર્ણ હોય તો ભલે, અસુવિધાપૂર્ણ હોય તો પણ ભલે, પણ મારે મતલબ તો મારું પ્રયોજન તો મૂળ પદને પામવાનું છે. અને મૂળ શુદ્ધ તે મને બીજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે, બીજ પદમાં સ્થિર કરાવે, એ માર્ગ સાચો. બાકીનો આમ ઘણો છે તેમ છે ને એવો મહિમા ગાવાનો કયો અર્થ નથી. શું કામ ક્યારે બધું કોઈના મહિમા ગાયા કરે છે? મને મૂળ પદની પ્રાપ્તિ કરે. ગાંધીજીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આ પ્રભુએ કેવો સચોટ આપ્યો કે ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? તો કે નિજ પદની પ્રાપ્તિ કરાવે, નિજ સ્વરૂપમાં સ્થિર કરાવે. કે નો હિન્દુ ધર્મ કીધો, નો ઇસ્લામ કીધો, ના ક્રિશ્ચન કીધો, ને જૈન કીધો, કશું નહીં. અરે ભાઈ, પ્રત્યેક જીવાત્માને એ અનાર્ય દેશમાં છે કે આર્ય દેશમાં છે, એ આ જાતિનો છે કે તે જાતિનો છે, એને કામ શું છે? પરિભ્રમણથી છૂટકો થાય, નિધિપતિની પ્રાપ્તિ થાય તો થાય. તો એને કયો માર્ગ પકડવો, એને માટે કયો માર્ગ સાચો? એ જ માર્ગ સાચો જે માર્ગે નિધિપતિની પ્રાપ્તિ થાય. મૂળ શુદ્ધતે આત્મપદ, આત્માના પદની પ્રાપ્તિ કરાવે, આત્માના પદમાં સ્થિર કરાવે, એ માર્ગ મૂળ માર્ગ છે. અને લોકો મૂળ માર્ગથી લાખો ગામ દૂર છે, અને આપણને લોકો દૂર છે એમ કહેવાની મજા આવે. પછી આપણે દૂર છીએ એ ન દેખાય કે આપણે કંઈક ને કંઈક એવું વળગીને બેઠા છીએ કે જેમાં મૂળ આરે કે સંબંધ નથી, અને બીજી જ અલી ગલીની વાત વહેલા કરે પણ આપણે શું કામ છે. કૃપાળુદેવ લક્ષ કરાવે છે ખંભાતના મુક્ષને. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર બેઠેલો માણસ છે એની સ્થિરતા કરી, અને આપણે બસ સ્ટેન્ડ ઉપર ગયા હોય, એરપોર્ટ ઉપર ગયા હોય કે રેલવે સ્ટેશને ગયા હોય, આપણી મનસ્થિતિ શું? આ ક્યારે આવશે? શું જીતના કઈ ડબ્બો ઓલો ક્યાં ઉભો રહેશે? ઓલો કોચ ક્યાં હશે? સ્થિરતા. અને એ સમયે આ કાવ્ય લખે છે પ્લેટફોર્મ ઉપર, કેજો તમારા ગુરુની ભલે ચર્ચા જે કરવી કરે અમારા વિશે જે કેવું હોય તે, પણ તમારા ગુરુને આ સંભળાવજો, કેજો કે અમારા પ્રભુએ તો આ માર્ગ કીધો છે, મૂળ માર્ગ સાંભળો, અમે જીનનો માર્ગ કહીએ છીએ. રાયચંદભાઈનો માર્ગ નથી કહેતા, રાયચંદભાઈનો કોઈ માર્ગ નથી. હવે જો રાયચંદભાઈ નો નથી તેના ક્યાં દીકરા રહો છો? પાછું મગજમાં એવું આવી જાય એ કઈ વાત, એ કહે છે જીનનો માર્ગ છે. અનંત અનંત એવા જીનો સિદ્ધો કેવડીઓ અરિંદો એણે પોતે એ શુદ્ધ આત્મ સ્વરૂપ થયા. શું કહ્યું? તીર્થંકરને નમસ્કાર કરવામાં સ્વરૂપસ્થ થઈને જેણે તે આત્મા વ્યક્તપણે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકરને બીજી સર્વ અપેક્ષાનો ત્યાગ કરીને અમે એના વચ્ચે નમસ્કાર કરીએ છીએ. બસ પોતે સ્વરૂપસ્થ થયા અને સ્વરૂપસ્થ થવાનો માર્ગ જગતના જીવોને આપ્યો. જગતના જીવો પરિભ્રમણમાં છે, દુઃખી છે, કર્મથી અવરુદ્ધ છે, આ બધી ઝંઝટ ત્યાં સુધી છે જ્યાં સુધી એ સ્વરૂપમાં સ્થિત છે નહીં ત્યાં સુધી. કેટલી બધી વાતો સાંભળવી તારા દુઃખની સાહેબ, પણ તમે મારી વાતો સાંભળો આવું તો કોઈને નહીં હોય. બસ તમે જરાક સાંભળો તો ખરા કેવા મને હબાકા આવે ને કેવા ટચાકા ફૂટે. જે હોય તારા સંસારના જે કહે, પણ તારી બધી સમસ્યાનું મૂળ અમે જાણીએ છીએ કે તું સ્વરૂપમાં તું પરદ્રવ્યમાં સ્થિત થઈ ગયો છે, એટલે તારી આ બધી દુઃખની રામાયણ છે. અનંત દુઃખનો ઈલાજ એક જ છે, સર્વ દુઃખથી સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. શબ્દ એક વાક્ય, અને અહીંયા સર્વ દુઃખ અને ક્લેશ, એટલે આપણે ક્યાંય આપણા દુઃખ ને ક્લેશ નું ક્યાંય બયાન કરવું નહીં. એક ઉપાય જાણવાનો પ્રયત્ન કરો. સૌને શું ગૌરવ કરવું? તમને અમારા દેશમાં શું દુઃખ છે ખબર નહીં, અમારી હાલત શું છે બધી અમે, તું પરમાં છો ત્યાં સુધી બધી તારી હાલત આવી જ રહેવાની. મૂળ માર્ગ, અદભુત માર્ગ, આત્મસિદ્ધિના સર્જન પહેલા થઈ છે. આસો વદ એકમે આત્મસિદ્ધિ લખાણી છે, આસો સુદ એકમે આ લખાણ છે. 15 દિવસ પહેલા આણંદથી નડિયાદની યાત્રા થઈ રહી છે, અને આ ખંભાતના મુમુક્ષુઓની ચર્ચા બીજાના મગજની અંદર છે, અને જગતના જીવો મૂળ માર્ગથી લાખો ગામ દૂર છે. કોઈની માર્ગનું અંશ અંશનું પણ ભાન નથી, અલ્પ ભાન પણ નથી. આવી સ્થિતિની અંદર તીર્થંકરનો, જિનેશ્વરનો, સર્વજ્ઞનો, વિતરાગ પરમાત્માએ બતાવેલા જગતના જીવોના કલ્યાણના માર્ગનું સ્વરૂપ શું છે એ જીવો જાણતા નથી. અનંત કરુણાનો ધોધ વરસે છે. એ 15 દિવસ સુધી ઘોલણ છે, ઘોલણ છે, ઘોલણ છે, રટણ છે, રટણ છે કે મોક્ષનો માર્ગ શું. અને પછી જેવો સ્વભાવનો પત્ર આવ્યો નડિયાદને અહીંયા વર્ષી પહેલા, અને આત્મસિદ્ધિ આખો માર્ગ અગોપ્ય, કેવો
અગોપ્ય,
ખુલ્લા ખુલ્લા, કઈ અમે રાખ્યું નહીં, હવે ખાલી થઈ ગયા તમારી પાસે, મોક્ષો પાસે અગોપ્ય આપી દીધો. એ મૂળ માર્ગની વિચારણા આપણે ચાલે છે. એ કહે છે કે એ સાંભળવામાં ધ્યાન રાખજો, પૂજાદીની કામના ન હોવી જોઈએ, માન સત્કાર પદ પ્રતિષ્ઠા કરી,
બહુ દુઃખ વાલું ન હોવું જોઈએ. સૂક્ષ્મપણે પણ અંદરમાં આ સંયોગો મેળા એથી વધારે સારા હોય તો સારું, આવતે ભવે કંઈક શરૂ થાય, પુણ્ય ભવ કરી લઈ. આ એક કઈ વાસનાઓ જીવનમાં રહેવી જોઈએ નહીં. પર ભવ સંબંધી તો બિલકુલ નહીં. જે કંઈ થવાનું હતું, જે મળવાનું હતું, આ વખતે હવે કંઈ જોતું જ નથી, પછી શું તો ભવનું દુઃખ વેદાશે, ભવનો ખેદ થશે કે ભવ તો જોતો જ નથી. ગમે તેવો સારો હોય તોય આપણે કહીએ, ગમે તેવું સારું હોય પણ જેની યારે વાંકો કર્યો કે ધોળે ધર્મે જાય, મારે તો ધોળે
ધર્મે
તો ધર્મથી કે મારે જોતું એમ ભવ માટેનું દુઃખ વાલું જરાય ન હોવું જોઈએ. ભવનું દુઃખ છે, ભવ એ જ દુઃખ છે, ભવ એ જ દુઃખ છે. અને પછી કહે છે કે અમે કહીએ છીએ પણ તમે અમારા વચનની તુલના કરજો, જિનના સિદ્ધાંતને શોધી શોધીને જોજો. અમારે તો પરમાર્થના હેતુથી કેવું છે, આ કહેવાનો બીજો કોઈ ભાવ નથી. અમારી મહત્તા સ્થાપિત કરવી નથી, અમે જ્ઞાની છીએ એ સ્થાપિત કરવું નથી, અમે સદગુરુ છીએ એ સ્થાપિત કરવું. સદગુરુ તો કોઈ શિષ્ય માને તો છે કે એમને છે, કોઈ ન માને તો ગુરુ કોનો, દીકરોનો બાપ કોનો? એ અપેક્ષિત સંબંધ છે. ગુરુ છે એ સ્વરૂપ નથી, ગુરુ છે એ સ્વભાવ નથી, ગુરુ છે એ અપેક્ષિત પદ છે. બધાય કેવી ગુરુ નથી, બધાય સત્પુરુષ ગુરુ નથી. સદગુરુ સત્પુરુષ સદગુરુ થાય, પણ બધા સદગુરુઓ સત્પુરુષ હોય, પણ બધા સત્પુરુષ સદગુરુ ગુરુ નથી. કારણ કે ગુરુપદ અપેક્ષિત સંબંધનું પદ છે, ઋણાનુબંધનું પદ છે. કોઈના શિષ્યની અપેક્ષાએ હું ગુરુ છું. પ્રભુ શ્રી કહે કે કૃપાળુદેવ મારા ગુરુ છે, પણ કૃપાળુદેવ કહે કે કોઈ મારો શિષ્ય, અમે તો કોઈ દિવસ ગુરુ ભાવે કોઈને કાંઈ આદેશ વાત પણ કીધી નથી. આ તો શિષ્યની વિનમ્રતા છે, ગુરુપદ કઈ નથી. આ ઘણા તો કોઈ શિષ્ય ન હોય તો હું ગુરુ છું, તું ધરાર ગુરુ છો તો અમારો નથી. સમજ ઓછી છે આપણી, અને આવા ગુરુ વિના હાલે જ નહીં જાણ્યું. એટલે જ્યારે લગ્ન પ્રસંગને વ્યવહાર હોય ને, એમાં મામો તો જોઈ નહીં તો મોસાળા કોણ ભરશે, અને પછી ગમે ત્યાંથી ગોતે, અને પછી ન મામા કરતા એ પરમાર્થમાં ન હાલે. પરમાર્થમાં હાલે કે ન ગુરુ કરતા ગમે તમારો ગુરુ હાલે, ન ચાલે, ન ચાલે. ગુરુના લક્ષણ છે, લક્ષણથી યુક્ત હોય એ જ ગુરુ હોય, બીજો ન હાલે. વાતની કઈ ગંભીરતા પકડાતી નથી અને જીવ અટવાય છે. આવી ભૂલ અનાદિથી કરતો જ આવે છે, કરતો જ આવે છે, આમાંથી નીકળતો નથી. આ જ્ઞાની પુરુષ આવો માર્ગ આપે તીર્થંકરનો, સર્વ જ્ઞાનીનો નિશ્ચય આપણને કે અગોપ્ય રૂપમાં કે તો કે માત્ર કેવું પરમાર્થ કોણ સમજશે, તમારી વાતને કોણ સાંભળશે? સાહેબ તો કે અમને શ્રદ્ધા છે, કોઈ પામે બસ એ ના. આ તમે કોઈ શબ્દ મૂકો ને એમાં અમારો સમાવેશ કરી દઈએ. અમે તમારા શિષ્ય થતા નથી, અમે તમારા બંધુ થઈ શકીએ એવી તો કોઈ શક્યતા જ નથી, પણ અમે તમારા કોઈમાં એક થાય એવું તો કરજો. બસ આ પરમાત્મા પ્રત્યેની પ્રાર્થના. કોઈ પામે મુમુક્ષુ, જો કોઈ હશે તો જરૂર પામશે, આપનું વચન છે, આપના જ્ઞાનમાં દેખાયું છે, નહીતર આપે આ શબ્દ ન મૂકો. કોઈ પામે તો એ મુમુક્ષુ કક્ષામાં આપણી જાતને મૂકવા પ્રયત્ન કરો. પ્રયત્ન ગુરુ થવાનો ન કરો, મુમુક્ષુ થવાનો કરો. ઘટના બને છે કે કૃપાળુદેવ તો બધા જ શાસ્ત્રો બધાને વાંચવાનું કે જેને જેવી યોગ્યતા, એમાં દેવકરણજી વેદાંતના શાસ્ત્રો વાંચ્યા અને શું ભ્રમ થઈ ગયો, અહમ બ્રહ્માસ્મિ, હું તો ભ્રમ છું, હું તો ભ્રમ છું, બસ હવે બીજું શું. કૃપાળુ દેવને મુનિશ્રીએ કીધું, સાહેબ આ તો અવરું પડ્યું, આ તો ગજબ થઈ ગઈ છે, હવે પોતાને ભ્રમ સ્વરૂપ જ માને છે. હવે એને તો એ તો કે લલુજી મહારાજ કરતા હું આગળ છું,
અને ઘણા ને ભ્રાંતિ છો કે અમે ઘણા આગળ છો. કૃપાળુદેવને લખ્યું, કૃપાળુદેવ પત્ર મળ્યો કે સર્વ જીવ અહમ બ્રહ્માસ્મિ, બધા પરમાત્મા સ્વરૂપ છે એવી દેવકરણજીની વાત અસત્ય નથી. અસત્ય, પણ જ્યાં સુધી તે સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જિજ્ઞાસુ અને મુમુક્ષુ રહેવું વધુ યોગ્ય છે. અને એ રીતે રહેવાથી જ તે પદ પ્રાપ્ત થશે. મુમુક્ષુ રહેવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય. બીજું તો કંઈ અડચણ નથી, પણ મૃત્યુનું આવવું તો મૃત્યુ સુધી જો મુમુક્ષુતા ન આવે અને ગુરુ ગુરુને બ્રહ્મની અંદર જ રહી ગયો અને બ્રહ્માસ્મિ થઈને મરી ગયો તો અન્ન ચક્રાવામાંથી બહાર નીકળીશ નહીં. તો એના કરતા મૃત્યુનો આવવો અવશ્ય છે. કેટલો એવો માર્મિક બોધ છે, એવી સચોટ ખા છે કે આ તો જે સમજણ હોય એટલે તેમ લાગે કે આખી વધારે પ્રભુ મારું માથો કાપી નાખો, પણ હવે આપનો આ દેશ. એને કહ્યું કે આમાં તો તીર્થંકર દેવની આસાપમાં થાય છે. તીર્થંકર જ પરમ ગુરુ છે, સાચો ગુરુ તીર્થંકર છે. માર્ગને પ્રકાશિત કરનાર, માર્ગને આલોકિત કરનાર તે છે. કાળની અપેક્ષાએ અમે કહીએ છીએ કે છઠ્ઠા ગુણ સ્થાનકે હોય એનું સમાધાન છે ને, અમે લક્ષણ કીધા છે તો તેરમા ગુણ સ્થાનક વાળાના. પણ હાલ અપેક્ષાએ આ જ્ઞાની પુરુષ જે છે, આ ગીતાર્થ પુરુષ હોય એ દ્રવ્ય દેશ અને કાળના આધાર ઉપર પાત્ર ભેદે ઉપદેશ કરે. એ પાત્ર ભેદે ઉપદેશ એ છે કે સર્વ વિરક્તિ સિવાય કોઈ ગુરુ હોઈ શકે. પાંચે પાંચ લક્ષણ જેનામાં છે, આત્મજ્ઞાન, સમદર્શિતા, ઉદય પ્રયોગથી વિચરતો હોય, પ્લાનિંગથી નહીં. 12 મહિનાની ડાયરી હાજર છે, કઈ તારીખે ક્યાં છે, ઉદય પ્રયોગ છે. અપૂર્વ વાણી અને પરમ સ્વરૂપમાં વાણીના ક્યાંય વિરોધ નહીં. જીનેશ્વરનો માર્ગ એનાથી ન્યૂનાધિક પણ કશું જ નહીં. માર્ગનો આધાર વૈરાગ્ય, ત્યાગ, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને ભેદ જ્ઞાન. તો ત્યાગ અને વિરાગને બદલે જ્યાં ભોગ ઉપભોગ હોય તો એ જીનેશ્વરનો માર્ગ નહીં. જીનેશ્વરનો માર્ગ વૈરાગ્ય ઉપર પ્રતિષ્ઠિત. વૈરાગ્ય એ જ ધર્મનું ખરું સ્વરૂપ છે, ભાવના બોધ. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? મોક્ષમાળાનો પાઠ વાંચી રહ્યા. આધારશિલા વૈરાગ્ય છે. તો આરંભ સમારંભ વધતા જાય, જેમ ચક્રવર્તીનો વૈભવ, વધતા વૈભવની વાત કરી, વધતા પરિક્રમની વાત કરી, તો એનું સાર્થક્ય નથી. એમ અહીંયા પણ સાધકને પણ બને એટલો સાધકનો આરંભ સમારંભ અને અસત્સંગ અને અસપ્રસંગ એનું બળ ઘટે તો જ આત્મવિચારનો અવકાશ થાય. આત્મવિચાર કરવાનો અવકાશ જેને મળે એ જ આત્મવિચાર કરી શકે, અને જે આત્મવિચાર કરશે એ જ આત્મત્વને આવશે. આ સિવાય બીજો કોઈ શોર્ટકટ નથી, ગમે કે ન ગમે. જો ઈચ્છા હોય માર્ગ મેળવવાની તો આ સિવાય કંઈ નથી. માટે કહ્યું છે કે હવે તમે જ્ઞાન દર્શનાદિ શબ્દનો સંક્ષેપે સુણો. પરમાર્થ આત્માર્થ સમજવો છે ને, તો આ શબ્દનો પરમાર્થ સમજવો પડશે. છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમ જાણે સદગુરુ પરદેશ થી કહ્યું નાનક તેનું નામ ખાસ મારર સાંભળો જીનનો. જ્ઞાન દર્શન ચારિત્ર આ માર્ગનું સ્વરૂપ છે, એકત્રપણે એકરૂપ અખંડ અવિરોધ. પણ હવે તમે જે જ્ઞાન દર્શન અને ચારિત્ર બોલબોલ કરીએ છીએ એનો તમે પરમાર્થ સાંભળો. શબ્દનો શબ્દ તો બરોબર છે, શબ્દનો શબ્દાર્થ જાણીએ છીએ, મુનિશ્રીને પૂછ્યું કે મુનિશ્રી એકચ્યુ લાલજી મહારાજ હતા કે સવારથી સાંજ સુધી શું કરો છો? તો કહેવા ન પર રોટી ચા ભરવા જાય, પછી આવી છીકરી ત્યાં ટાણું થાય કે બપોરે ગોચરી લેવા જાય, પછી આરામ થાય અને સાંજે હંથારો કરીને હોઈ જાય. કૃપાળુદેવે કીધું કે બસ આ ચા છીકણી અને ગોચરી એ તમારા નામ દર્શન અને આજને. એમ આપણને પણ આપણા જ્ઞાન દર્શન ચારિત્ર છાપા વાંચવા એ જ્ઞાન, ટીવી જોવું એ દર્શન, અને ખાવું પીવું ચારિત્ર. બસ આપણું બધું બરોબર છે. મારે તો રોજ જ્ઞાન હવાના ચાનો ઘૂંટડા પેલા છાપવું તો જોઈએ છે, સાથે ચાલતું. કારણ કે એકતા કીધી છે,
એક પણ
જ્ઞાન અને ચારિત્ર ની એકતા છે, જ્ઞાન અને દર્શન ની પણ એકતા છે. ટીવી જોવામાં પણ ખાવું તો જોઈ જ ભેગું, ચારિત્ર તો ભેગું જ. અને આપણા છોકરાઓને તો ટીવી વિના ખાતા નથી, ખબર ટીવી શરૂ કર મમ્મી પછી જ કોળીઓ ગળે. ડાઇનિંગ ટેબલ આગળ કા ટીવી લાવ અને કામ ડાઇનિંગ ટેબલથી ખુરશી લઈને બેસે, પણ ટીવી સામે બેઠા બેઠા નહીતર ખાઈ નહીં. આ જ્ઞાન દર્શન ચારિત્ર અત્યારે હવે કહે છે કે જોજે એની અંદર પાછો કંઈક એ મોક્ષનો માર્ગ સમજી લેતો નહીં, એ અનંત સંસારનો માર્ગ છે પ્રભુ. આનો પરમાર્થ સમજે શબ્દાર્થ નહીં. તો કે છે દેહાદીથી ભિન્ન આ આત્મા તારો છે. મોક્ષ કોને જોઈએ છે? દેહ ને કે આત્માને? દેહનો તો થવાનો જ છે, શરીરનો મોક્ષ તો થવાનો એનો ટાઈમ થાય. તો કે છે દેહાથી ભિન્ન આત્મા રે. આ આત્મા સાહેબ શું તમે વાત કરો છો? દેહથી ભિન્ન કોઈ તત્વ છે? તો કે આ છે. લક્ષણ કેવી રીતે જાણવું? શું કીધું? ઉપયોગી ઉપયોગી આત્મા છે, ઉપયોગી છે. એનો ઉપયોગ અમુક સમય હોય, અમુક સમય નો હોય, સદા ઉપયોગી. નિગોદની અવસ્થામાં પણ આત્માનો ઉપયોગ ચાલુ છે અને સિદ્ધની અવસ્થામાં પણ એનો ઉપયોગ ચાલુ છે. નિગોદમાં એનો ઉપયોગ નષ્ટ થતો નથી, સિદ્ધ થયો તો પણ એનો ઉપયોગ નષ્ટ થતો નથી. ઉપયોગી સદા. ઉપયોગ એટલે જેને પર પદાર્થનો બોધ થાય, લાગણી થાય, સંવેદન થાય. આવી શક્તિ જળમાં નથી. ઉપયોગો જીવસ્ય લક્ષણમ તત્વાર સૂત્રમાં ઉમા સ્વાતીએ કહ્યું કે જીવનું લક્ષણ ઉપયોગ છે. આ ઉપયોગ એનું લક્ષણ કામ ચલાવ નથી, હવારે હોય બપોરે નથી, સાંજે નથી, હોઈ જાય ત્યારે ઉપયોગ છે. આપણે ન જોઈએ કે બે લઈ હોય તો રાત્રે ઉપયોગ ક્યાં થઈ જાય? પછી કે ક્યાં પણ હાલર આખો વાગી ગયો, પણ સાંભળે તો ઉપયોગ હોય તો સાંભળે ને નથી અમારે ઉપયોગ રાત્રે. અને સત્પુરુષ કોણ? જેને નિષ્દિન આત્માનો, નિષ્દિન એટલે રાત્રિ ને દિવસ, તો એનો ઉપયોગ સદા છે. એ ઊંઘતો છે તોય ઉપયોગી છે, એ જાગતો છે તોય ઉપયોગી, એ ઉપયોગવંત જીવ છે. ઉપયોગ એ આત્માનો સદા ઉપયોગ એ જીવનું લક્ષણ છે. આપણે કેટલા મૂઢ છીએ એ ખ્યાલ આવે છે કે ઉપયોગ આપણું લક્ષણ હોવા છતાં નથી આપણો ઉપયોગ, કારણ કે એટલું બધું આત્મભાન વિસરાઈ ગયું છે, એટલા બધા આત્માથી આપણે વિમુખ અને દૂર થઈ ગયા છીએ. એટલે કે પેલા સન્મુખ તો થા, પેલા તો સન્મુખ થા.
ઉપયોગી સદા અવિનાશ, આનો કોઈ દી જોજે. દેહ થી ભિન્ન છે એના બે લક્ષણ હતા. દેહ ની અંદર ઉપયોગ ન હોય, દેહ કોઈ ભી કઈ કોઈ પદાર્થ ને જાણતો દેહને કઈ ખબર ન પડે, જડ છે. અને દેહ અવિનાશી નથી, દેહ નો વિનાશ છે. આત્માનું લક્ષણ કીધું દેહ થી ભિન્ન છે. કઈ રીતે ભિન્ન છે? તો કે આ તારો દેહ છે એને ઉપયોગ નથી, અને તારો દેહ છે એ અવિનાશી. તો તું છો, દેહની સાથે જ છો, જળની સાથે જ ઉપયોગી તત્વ છે, વિનાશીની સાથે અવિનાશી રહેલો છે. એમ જાણે સદગુરુ ઉપદેશે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. અને જ્ઞાન જ્ઞાન કોને? તો માહિતી જાણકારી અને દેહ ને આત્મા જુદા છે એમ બોલે તો પોપટ પણ બોલી શકે. પોપટને જેટલું ભણાવો એટલું ભણી શકે, અને રેકોર્ડર મશીન પણ બોલી શકે. તમે ટેલિફોનની અંદર જો આવો તમારો વોઇસ પ્રેફરન્સ આપો કોલ માટેનું મ્યુઝિક, તેમાં આવશે દેહ થી આત્મા જુદો છે. કોઈને ફોન આવે ને તમારે ફિટ કરાવી દો, સર્કિટ તૈયાર થાય છે. નહીં થતું તો આને કહી દેજો, તમને કયો એ સર્કિટ તૈયાર કરી દેશે. તમે ફોન ઉપાડો તો અંદર આવશે કે દેહ થી આત્મા એટલે મોક્ષ થઈ જાય ને. જ્ઞાન એને કહેવાય ને, ન કહેવાય. સર્કિટ તો ફિટ થાય, કોમ્પ્યુટર બોલે, મકાનની ઘંટડી પણ બોલે, એલાર્મની ઘંટડી પણ બોલે, અને કલાકે કલાકે ડંકા પડે ત્યારે ઘડિયાળ પણ બોલે કે હું દેહ નથી આત્મા છું. એમ જાણે સદગુરુ કહ્યું જ્ઞાન તેનું નામ, આને જ્ઞાન કહેવાય. સદગુરુના ઉપદેશથી જે જાણે, કારણ કે કહેનારો આત્મા થઈને બોલે છે. સદગુરુનું પહેલું લક્ષણ આત્મજ્ઞાન, એ જ્ઞાની છે, એણે આત્મતત્વનો અનુભવ કર્યો છે, અને એ બોલે છે એ આત્મતત્વને જાણીને બોલે છે. એ માહિતીના આધારે બોલતો નથી, એ છાપું વાંચીને કે છાપાની પૂર્તિ વાંચીને એનું અધ્યાત્મ નથી. એનું અધ્યાત્મ અનુભૂતિના સ્તર ઉપર છે. એનું નામ કહ્યું, એનું નામ ખાસ જ્ઞાન, અને ખાસ કીધું તીર્થંકર જિનેશ્વરે કહ્યું છે. આ નહીં તો જગતમાં બધા આત્મા બે જુદો છે એમ તો બોલવાનું શરૂ થાય, પાઠ ભણાવવાનું શરૂ થાય, બધું જ થાય. જાણે સદગુરુ એનું આગળ મહત્વ આપણને સામાન્ય છે કે દર્શન જ્ઞાન ને હવે અહીંયા તો જુદી ના થાય. ક્રમ ફેરવી નાખો તો ને, પાંચમો છઠ્ઠો દોરો, પાંચમો ને પાંચમો છઠ્ઠો. દયા પછી છે દર્શન જ્ઞાન ચારિત્ર, એ મોક્ષ નો માર્ગ છે. પણ જ્ઞાન દર્શન ચારિત્ર એ દર્શન નો માર્ગ છે, સંકિત નો માર્ગ છે. વાત બેઠી કે પકડાવ? જ્ઞાન થી દર્શન થાય, જ્ઞાન ન હોય તો દર્શન ન થાય. સમ્યક જ્ઞાનની મહત્તા ઘણી છે, આત્માનો માર્ગ શરૂ થાય એ માટે, પણ આત્મા સુધી પહોંચવા એના માટે. પણ એ જેવું તેવું જ્ઞાન નહીં, સદગુરુ કે એટલે સદગુરુથી જાણે એટલે સદગુરુનો બોધ. અહીંયા જ્ઞાન એટલે જેને બોધ ન થાય એને સંકેત થાય.
તે જિજ્ઞાસુ જીવને હારે સદગુરુ તો પામે સમકીર્તને વર્તે અંતરશો.
જીવ જિજ્ઞાસુ છે, સંકિત ક્યારે થાય? તો બૌદ્ધિ જ્ઞાન કર્યું. કોનું? જે જ્ઞાનવંત છે. સમ્યક દર્શન થવા માટે સમ્યક બોધની જરૂર છે. સદબોધ વિના સમ્યક દર્શન સંભવે નહીં. સમ્યક દર્શન એટલે પદાર્થનું યથાર્થ જ્ઞાન. પદાર્થ જેમ છે તેમ એને જાણવો, સમજવો, શ્રદ્ધા કરવી. શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. પણ જાણ્યા વિના શ્રદ્ધા કરીશ? ગમે તે તત્વની શ્રદ્ધા કરીશ? કલ્પનાથી સંકિત થાય, તરંગથી સંકિત થાય, સ્વચ્છંદથી સંકિત થાય? આ કૃપાળુતાની વિશેષતા છે. જો જે સંપ્રદાયમાં જેને શાસ્ત્ર સિવાય જેને સદગુરુનું સત્પુરુષનો ઉપકાર વેદાતો નથી ને એને ક્યારેય ના, ખોટી વાત છે. દર્શન ગયા કા? તો કે દર્શનથી જ જ્ઞાન. પણ એ તારું જે છે એ જ્ઞાન શુદ્ધ થાય. તારું અજ્ઞાન જે અત્યાર સુધી હતું ને, આ સદગુરુના બોધ સિવાય તો જ્ઞાની નહોતો, તો પશુ હતો, ભૂત હતો, એ બધું તારું જ્ઞાન જગતનું દુનિયાદારીનું છે ને, એ હવે સંકેત થાય ને સદગુરુના બોધથી, તો એ બધું જ્ઞાન હવે સૌરૂ થાય. જ્ઞાન તો છે, અત્યારે આપણી પાસે જ્ઞાન નથી. પણ અજ્ઞાન શું કામ? કે સંકેત રહી છે. અને સંકેત શું કામ નથી? બોધે જ બોધ. જો સદગુરુ અને સત્પુરુષ મળે, એના વચન મળે, તો શું થાય? અને બોધથી સંકેત. અને સંકેત થવાથી ખબર પડે કે હું જાણું છું કે અજ્ઞાન છે. આ સંકેત છે એ જ્ઞાનને જાત્યાંતર કરે છે, રૂપાંતર કરે છે. એ જ્ઞાન છે તો એને રૂપાંતર કરે છે કે જ્ઞાન નથી એને રૂપાંતર કરે છે? છે એ અજ્ઞાન. તો એવું સંકેત મેળવવા માટે શું જોઈએ? તો કે બોધ જોઈએ. અને બોધ એ જ્ઞાનને એને ખાસ કિંમત મળે. કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, સ્પેશિયલ. કે આ જો ખાસ જ્ઞાન નહીં મળે તો સંકિત બંકિતની કોઈ આશા રાખવી સમ્યકત્વ થાય નહીં. હવે આપણે અંત કેટલા દર્શન જ્ઞાન થાય, દર્શન હોય તો જ્ઞાન, દર્શન ન હોય ત્યાં સુધી બધું અજ્ઞાન છે. અજ્ઞાનથી સંકિત થાય અને સંકિત છે નથી. હવે અજ્ઞાન તો છે, સંકિત થયું નથી, પણ સંકિત છે નથી થાય. જ્ઞાનથી જ થાય ને, પણ એ ખાસ જ્ઞાનથી થાય. સંકિત સેનાથી થાય? ખાસ જ્ઞાનથી થાય. અને ખાસ જ્ઞાન એટલે શું? સદગુરુનો જ્ઞાની ગુરુનો બોધ, સત્પુરુષનો બોધ. એના બોધના વચનથી, એના વાક્યથી, યથાર્થ ગ્રહણ કરવાથી, યથાર્થપણે સમજવાથી સંકિત થાય. હવે સંકિત થયા પછી જે જ્ઞાન આપણી પાસે હતું, અજ્ઞાન જ હતું, અનંત કાળનું છે, એ બધાને આ સંકિત શું કરે? જે જ્ઞાન ભવરૂપ હેતુ હતું, પરિભ્રમણ હેતુરૂપ હતું, તેને સમય માત્રમાં જાત્યંત કરીને ભવ નિવૃત્તિરૂપ કર્યું. કોણે? સંકિતે. પણ સંકિત ક્યાંથી આવ્યું? ખાસ જ્ઞાન માંથી આવ્યું. ખાસ જ્ઞાનથી સદગુરુમાં
બોધિ પ્રાપ્ત થાય.
બાળકથી બોધિ થઈ. સંકિત છે, બોધિ છે. અને બોધિ માટે બોધ જોઈએ. અને પછી બધું જ્ઞાન જે છે આત્માનું, આપણું પોતાનું જીવનું, બુદ્ધિનું, જે કંઈ છે એ બધું અજ્ઞાન છે. આ સંકિત થાય સદગુરુના અવલંબનથી, એના આશ્રયથી. જે બોધ થયો અને બોધનું બોધિમાં રૂપાંતર થયું એને સંબોધિ પ્રગટાવી. સંબોધિ એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ ત્રણેય એકરૂપ. એનો શબ્દ છે સંબોધિ. ભગવાન મહાવીરે મેઘ કુમારને જે ઉપદેશ બીજે દિવસે આપ્યો હતો એ સંબોધિ. મેઘ, મેઘ કુમાર, પ્રમાદ આવી ગયો, ઘૃણા આવી ગઈ, વિચિકિત્સાનો ભાવ થયો, આ શું સંયમ લીધો અને મારી આ દશા, એના કરતાં મારા મેરનો મને ભાઈ કઈ કોમતી હોજી કે હું અહીંયા આવ્યો. જરા પ્રસંગ ઉભો થાય,
જરા અસુવિધા થાય, મન કેવું હાફડું ફાફડું થાય. હવે આને અકલ તો મને પરણે લાવ્યો, આ હું તો નતો આ બધું, મારી તો કઈ હું તો ક્યાંય નથી. બોલો, અને જરાક મજા આવી જાય તો મારી ઈચ્છા ખાસ હતી, એ આવે કે ન આવે હું તો જઈશ. સારું, જગતના વ્યવહારની ભાષા અહીંયા આપણે આ ખૂબી સમજવાની છે. પરમ કૃપાળુદેવના બોધની અંદર એવી એવી આ ચમત્કૃતિ રહસ્ય, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ. સંકિત આવે પછી જ્ઞાનાર્જન થાય, એક એક પદાર્થનું સ્વરૂપ યથાર્થ સમજાય, અને બધાનું પદાર્થનું સ્વરૂપ સમજાય ત્યારે એમાં આત્માનું સ્વરૂપ પૂર્ણપણે સમજાય. આવું પૂર્ણ જ્ઞાન થાય એટલે કેવળ જ્ઞાન થાય, તમામ પ્રકારના વિભાવો વિકારો છૂટી જાય અને જીવ મોક્ષ પદને પ્રાપ્ત કરે. શુદ્ધતાથી પૂર્ણ શુદ્ધતા સુધી પહોંચવાનો માર્ગ એ સમ્યક દર્શન જ છે. અને ખરેખર આત્માના મુક્તિના માર્ગની યાત્રા શરૂ થાય એ પણ સમ્યક દર્શન સેનાથી શરૂ થાય, ખાસ જ્ઞાન. અને આ ખાસ જ્ઞાન અર્જિત કરવાની જે પાત્રતા એ મુમુક્ષુ છે. આપણે મુમુક્ષુ થયા વિના મોક્ષ જોઈએ છે, બસ આપણી તકલીફ એ છે. કે સાહેબ આ મુમુક્ષુ પદ બહુ આકરું છે, એના કરતા સીધું બ્રહ્માસ્મી પદ કયો તો મજા આવે. કયું જ્ઞાન તેનું નામ ખાસ, લીટી સમજાય એનો ભાવ સમજાય. બોધ સંકેત ન હોય ત્યાં સુધી, વાસ્તવિક સંકેત ન થાય તો સંકેતના ત્રણ પ્રકારમાં પણ કૃપાળુ દેવે કહ્યું કે પેલું કયું, આપ્ત પુરુષની વાણી એમાં શ્રદ્ધા, આપ્ત પુરુષના વચન ઉપરની તો એ આ છે કે છે દેહાદિથી ભિન્ન આત્મા. હે જગતના જીવો, દેહ અને આત્મા બે ભિન્ન છે, આત્મા ઉપયોગી છે, અવિનાશી છે, દેહ વિનાશી છે, જળ છે. આ એવો સદબોધ મળ્યો અને એવા પુરુષ પાસેથી મળ્યો કે જે અનુભવથી વાત કરે છે, કલ્પનાથી નહીં, તર્કથી નહીં, એની ઇન્ટેલિજન્સથી નહીં, બુદ્ધિથી નહીં, અનુભવથી. અનુભવથી જેણે કહ્યું છે એના વચનમાં શંકા ન થાય, કેમ કે એ કંઈ કંઈ ક્યાંયથી વાંચીને ક્યાંયથી સાંભળીને બોલતો નથી, એ જે કંઈ કહે છે તે પોતાનો અનુભવ છે. આ જ્ઞાન, કયું જ્ઞાન તેનું નામ ખાસ, પછી તો જ્ઞાન આવશે જેની મેળે થશે, પણ પેલું જ્ઞાન જે ખાસ જ્ઞાન મેળવ્યું બસ આ જ મુખ્ય. એટલે આપણે એમ છે કે સંકેત થાય તો કામ પતી ગયું, બસ મને સંકેત થયો ને બધું પતી ગયું. સંકેત પણ કેમ થતું નથી, બોધની ખામી છે. કેમ બોધ મળતો નથી, બોધ આપનારની ખામી છે, સદગુરુ નથી. મોક્ષ દુર્લભ નથી, કૃપાળુ દેવે પાને પાને સદગુરુનો મહિમા, સત્પુરુષનો મહિમા એટલો બધો ગાયો છે. જો આત્માનો સ્વભાવ છે સમ્યક દર્શન તો સાહેબ બીજાની શું જરૂર છે મારે, તો કે છે ના એના બોધ વિના તને સંકેત નહીં થાય, ખાસ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તારો જ્ઞાન સ્વભાવ પર તને મદદરૂપ થાય. વાત બેસાડવી પડે. એટલે કહ્યું કે તું મુમુક્ષુ થા, સદગુરુની શોધ કર, સત્પુરુષની શોધ કર. એવો કોઈ અનુભવી પુરુષ તને મળે અને તને એક ખાસ જ્ઞાન આપી દે, તારી જિજ્ઞાસા એના અનુપાતની અંદર અને તારી પાત્રતા જોઈને એ પુરુષ તને જે દિશા સૂચન કરે, પણ એ મૂળ પદ તરફનું જ, એ સિવાય કંઈ બીજું હોઈ શકે. તો એ ખાસ જ્ઞાન મળે એટલે દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ ખુલ્લો થઈ ગયો. અત્યારે એ હજી ખુલ્લો નથી. જીવ નિજ છંદે ચાલીને અનંત કાળ સુધી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામવો નહીં. અપૂર્વ એવું પોતાને પોતાથી લક્ષમાં આવતું અને જેનાથી તે કમાય છે એનું સ્વરૂપ ઓળખાવવું દુર્લભ છે. 283 ના પત્રનું શીર્ષક. અપૂર્વ એવું પોતાને પોતાથી ભાન થવું દુર્લભ છે અને જેનાથી તે ભાન પ્રાપ્ત થાય એનું ઓળખાણ થવું દુર્લભ. અને આ જીવની ભૂલ ભૂલવણી છે, જીવની આ જ ભૂલ ભૂલવણી છે. એટલે આને નક્કી કરી લીધું કે પોતાથી તો થાય એમ તો ગમે તેને ગોતવા, બસ આ વાંધો પાછો ક્યાં પડી ગયો. અડધું સમજે ને અડધું નથી સમજતો, અડધું માનતે ને અડધું છોડી દે. હજી અડધું વાંચ ચૂકે તો મને બહુ ખબર પડી, મેં પોતે જાણે સરવત ને થઈ ગયું, પણ આગલી લીટી તો વાંચ. શું છે પણ કીધું છે તો વાત પ્રભુએ તો પૂરેપૂરી કરી, પણ તારે બસ આવું આમ કે આમ આ લઈ ગયું છે, પણ તે વાંચ્યો આખું પૂરેપૂરું સંદર્ભ સાથે વાંચ, સંપૂર્ણપણે વાંચ. જ્ઞાનીને કહેવાનો આશય શું છે, અપેક્ષા શું છે, કયા હેતુથી કહે છે, કયા સંદર્ભમાં વાત કરે છે એ સમજ. શબ્દને પકડીને બેઠો છો, ભાવને તો પકડાતો નથી, આશય પકડાતો નથી. કયું જ્ઞાન તેનું નામ ખાસ, આ મૂળ માર્ગના પદમાં પ્રશ્ન રાખું છું. ખાસ જ્ઞાન કેમ, આવું ખાસ જ્ઞાન કયા શાસ્ત્રમાં આવે છે? જ્ઞાનના 5 પ્રકાર છે, એમાં ખાસ જ્ઞાન છે. મતિ જ્ઞાન, અને મૂળ માર્ગમાં આ તો જીવેશ્વરનો માર્ગ પાછો આ કઈ છે. જો રાયચંદભાઈ કીધો તો સમજાય કે એનો ખાસ હશે, ઘણા એનો પોતાનો ખાસ હોય છે, બધા ગુરુ ઘણા નીકળી પડ્યા છે તો આપણે કહી શકાય. પણ કૃપાળુ દેવ કહે છે અમે તો જીવેશ્વર, હવે આપણે કઈ એના ઉપર તો નામ મુકાય નહીં કે આ રાયચંદભાઈનો ખાસ માર્ગ છે. ભવાણી અને ઇન્દ્ર હતા એ ભાઈએ પોતાનો ખાસ માર્ગ ઉભો કરી દીધો એવું તો કહી શકાય. વાત તો શરૂઆત કરી છે અમે, તમને શું કહીએ છીએ, જીનનો માર્ગ કહીએ છીએ. જીનના માર્ગમાં તમે ખાસ માર્ગ કહ્યો તો આ પુરુષ જૂઠું તો બોલે, મુસાવત તો આચરી નહીં, માયા કપટ તો એનામાં હોય નહીં. એને તો જીનનું જે જાણ્યું એ કીધું તો એને ખાસ જ્ઞાન કીધું. આ ખાસ જ્ઞાન એ ખાસ સુકામ એ કે છે, આગળ કે છે, જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત ગુણ માર્ગ, સાંભળો જીનનો રે. હવે સરસ શું કીધું ત્યાં, જે જ્ઞાન, જે એટલે ખાસ, જે જ્ઞાને કરીને જાણ્યું એની પ્રતિતિ એ સંકેત, બીજું નહીં. સુલેખાબેન, જે જ્ઞાને, જે ઉપર અભિજ્ઞા, સુનિતાબેન સરસ, જે જ્ઞાને કરીને જાણ્યું. વિચારો આ શબ્દ આ રોજ બોલી જાય, પદ બોલાય ત્યારે તો બરાબર છે, ભક્તિભાવથી બોલાય છે ત્યારે આપણો ઉપયોગ જ્ઞાનનો ઓછો હોય છે. પણ સ્વાધ્યાયમાં બેઠા છે આ પદને બોલીને લ્યો, હવે લેતા કરીને આગળ આ લેરિયા ભાઈ નથી. જે જ્ઞાને કરીને એક એક અક્ષરે રોકાઈ જાઓ, આ શું પ્રભુ શું વાત કરો છો તમે, જે જ્ઞાને કરીને જાણ્યું, જે શું મળી, ગમે તે જ્ઞાને કરીને જાણે, જ્ઞાને જ્ઞાન મળી ખાસ. જોજે હો ભૂલ કરીશ માં પાછો, જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. અને પ્રતીતિ કેની થવી જોઈએ, આ જ્ઞાનની, બીજા જ્ઞાનની. સાહેબ તમે શાસ્ત્ર વાંચ્યા છે, સ્વભાવ કે મેં 30 વર્ષ વાંચ્યા, છતાં દેહને આત્મા જુદો કોઈ દી ભાઈશો નહીં, સ્વભાવને ન ભાઈશો. એ કે પ્રભુ દેહને આત્માની વાતો ઘણી કરી, સાંભળી, વાંચી, પણ ક્યારે દેહને આત્મા જુદો છે એવું ભાષ્યમાન થયું નથી, સ્પષ્ટ કબૂલાત. અમે શાસ્ત્રો જ વાંચ્યા છે. દેહ ને આત્મા જુદો છે એ બધું જ, અને એ દેહ ને આત્મા જુદો કેમ છે એના પ્રશ્નો પૂછ્યા છે અને અમને 100 માર્ક આવ્યા છે. અમારી પરીક્ષા લીધી એમાં અમને 100 માર્ક. એક એક વસ્તુ જાણે છે, કેમ જુદો છે, કેવી રીતે જુદો છે, એના ગુણ શું, એના લક્ષણ શું, કેવી રીતે બધું ખબર છે અમને. સૌભાગ્ય છે બધી ખબર છે પણ અનુભવ થતો. સૌભાગભાઈ પત્ર લખ્યો છે, સૌભાગ પ્રતિ એમાં પત્ર છે કે પ્રભુ 30-30 વર્ષ ત્યાં શાસ્ત્ર સ્વાધ્યાય કર્યા, આ બધું જ કરતા જે પ્રાપ્ત ન થાય આપની આત્મસિદ્ધિ મળી. અને એમાં લખ્યું કે દેહ તે આત્મા નથી, એનું અમે અનુપ્રેક્ષા કરી. દિવસ ને રાત એનું રટણ રહ્યા કરે છે, એને રટણ રહેવા માટે દોરા માં ગયા હતા. અભ્યાસ કરવો તો ગ્રંથ નો માગત તો એમ કે હવે એક અમારા ગ્રંથો ખૂટી ગયા છે, એકાદો ગ્રંથ તમે આપો તો 2-4 મહિના નીકળી જાય. રટણ કરવું છે પ્રભુ, ખાટલામાં પૈડા પૈડા કરવું છે, અબૂધ અને અશક્તને પણ પરમાત્માનો માર્ગ પ્રાપ્ત થાય એવો વિતરાગ ન કરવો છે. તો પ્રભુએ આત્મસિદ્ધિ મોકલી તો સૌભાગ્યનું રટણ શરૂ કર્યું. પછી લખે છે કે હજુ તો 100 દોહરા કંઠસ્થ થયા છે, આગળ વધાતું ત્યાં સુધીમાં તો પર્વતની બે ફાટ જેવા દેહ ને આત્મા જુદા એવા ભાસે છે. દેહ ને આત્મા જુદા, આ જુદા પણ ભાઈ છે, આ ખાસ જ્ઞાનની ચમત્કૃતિ આપણે સમજવી છે. કહ્યું ભગવંતે, જેને તેને દર્શન નથી કીધું, મારું હેમરેન તમારું હેમરેન, બોલો કેતો તમે આ કેતો તમે આત્મા આમ છે, અહીંયા આખો દી આત્માની વાત થાય વગેરે, એને દર્શન ભગવાને નથી કીધું. કહ્યું દર્શન ભગવંતે જેનું બીજું નામ, ભગવાને એને દર્શન કીધું જેને આપણે બીજું નામ સંકિત કહીએ છીએ. પણ સંકિત કેને કહેવાય, જેને આત્મા જુદા કરે પ્રતીતિ થાય એને. દર્શન એક અવસ્થા છે, શેની અવસ્થા છે, પ્રતીતિ, શેની પ્રતીતિ, આ શરીર દેહ ને આત્મા સ્વરૂપ જડ ને ચેતન આ બંને દ્રવ્ય ભિન્ન છે એની પ્રતીતિ છે. આ પ્રતીતિ સમ્યક દર્શન છે. પ્રતીતિ એટલે એવી ખાતરી થઈ છે હવે કે જે કદી ફરે, એવી શ્રદ્ધા થઈ છે કે હવે કદી વિચલિત થાય. સંજોગોથી પર, સંજોગોથી પર, સંબંધથી પર હવે એવી શ્રદ્ધા થઈ છે, હવે સાક્ષાત ગુરુ કે દેહ ને આત્મા જુદા નથી તો જેનાથી થયું એ ના પાડે તો એમ કે ના, તમે કયો છે આજુ સાહેબ, હવે આપને હું કહું છું કે આ જુદા છે. હવે હું આપને કહું છું કે હવે જુદા છે. વાત ઘણી ઉપરની ભૂમિકામાં જવા જેવું છે. જો ન સમજાય તો આશા ના કરશો ને, ખોટા ભાવમાં આવશો ને. આ સામર્થ્ય છે, મને આત્મત્વ પ્રાપ્ત થયું તો બીજો ના પાડે તો તું ખોટો છો. દેહ ને આત્મા એક નથી, જળ અને ચૈતન્ય કદી એક થઈ શકે નહીં. આ તો મત્સ્યેન્દ્રના ભાન ભૂલે તો ગોરખનાથ એમ કે ચેત મચ્છંદર ગોરખ, બોલો ડરે ગુરુ, ખ્યાલ આવે છે. સચ્ચાઈ, સમ્યક દર્શનનું બળ, સંકિતનું જોર, સમ્યક શ્રદ્ધાનું બળ કેવું છે, ઠેઠ કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. શું કામ કે કદાચ ગુરુનો સાથ છૂટી જાય તો સંકિતનું છૂટી જાય, સહાનુભૂતિ અટકચરી નથી, પ્રતીતિ રૂપ છે.
એટલે એને સમ્યક દર્શન કીધું, દર્શન માત્ર નથી કીધું, સંકેત બીજું નામ કીધું, એટલે સમ્યક દર્શન છે. હવે સમ્યક દર્શન ની શ્રદ્ધા કદી ચલિત થાય એવું થયું છે. એટલે આ શબ્દ જે મૂળ માર્ગ છે મોક્ષનો, દર્શન જ્ઞાન અને ચારિત્ર, એ દર્શન પ્રારંભ થાય છે. પણ દર્શન પ્રારંભ થતા પહેલાની ભૂમિકા આપણને પકડાતી નથી કે ખાસ જ્ઞાન નહીં થાય અને એની પ્રતીતિ નહીં થાય. જે જ્ઞાને કરીને જાણ્યું તેની વર્તે છે શુદ્ધ, બીજાની પ્રતીતિ નહીં. તેની તેની શબ્દનો કઈ અર્થ તો હશે ને, જે એને બોધ મળ્યો એ બોધની પ્રતીતિ, સત્પુરુષના બોધની પ્રતીતિ, સદગુરુના વચનની પ્રતીતિ, એ પ્રતીતિ થાય એનું શ્રદ્ધાન થાય, આ સંકેત થાય, આ સંકેત છે. બીજી કોઈ પણ પ્રકારની બાબતની અંદર પડવા જેવું નથી. આ જ્ઞાનનું સ્વરૂપ છે પણ આ ખાસ જ્ઞાન છે. હવે તારું જ્ઞાન, સામાન્ય જ્ઞાન, વિશ્વનું જ્ઞાન, લોકનું જ્ઞાન બધું થશે, પેલા આત્માનું જ્ઞાન થાય. એટલે ભગવાન મહાવીરે સૂત્ર આપ્યું, જેણે આત્મા જાણ્યો. એટલે પછી સંકેત હોય તો જ્ઞાન સમ્યક થઈ જાય, થાય જ ને, આત્મા જાણ્યો. અને આત્મા નથી જાણ્યો ત્યાં સુધી સબ જાણ્યો છો ઠોક, વસ્તુ પકડાય છે, એનો ક્રમ પકડાય છે, સમજણ આવે છે. સદગુરુના ઉપદેશથી, અને અહીંયા સદગુરુનું મહત્વ છે કે આત્મજ્ઞાન છે, એ આત્મજ્ઞાન છે. એને આત્મજ્ઞાન ન હોય અને બાકીનું બધું હોય. આપણે કાલે વાત કરી દર્શન જ્ઞાન અને ચારિત્ર. જ્ઞાન ઘણું છે, ચારિત્ર નું, ચારિત્ર ઊંચું છે, દર્શન નથી. એકરૂપતામાં વાત કરી કે જીન માર્ગ તે પરમાસ્તુ, બરોબર અનુસંધાન કરતા જાઓ, બરોબર અનુસંધાન કરીએ કે આ ભિન્ન ભિન્ન નથી. એક એકનું મહત્વ કોઈને કરવું નહીં. આ ભૂલ ભૂલાણી ને ભ્રાંતિનું કારણ છે કે દર્શન જ્ઞાન ચારિત્ર એકરૂપ છે એ આપણે સમજતા નથી, અને અમે એક એક અલગ અલગ સમજીને એની મહિમા આરતી ઉતારતા શીખી ગયા છે. ચારિત્ર ઊંચું છે, દર્શન નથી, જ્ઞાન નથી. જ્ઞાન ઘણું છે, ચારિત્ર નથી. પરમાર્થનો માર્ગ નથી, જીનેશ્વરે કહેલો પરમાર્થનો માર્ગ નથી. એક રસ અખંડ પણ, એક રસ પણ, અવિરોધ પણ, એક રૂપ. દર્શન જ્ઞાનની ચારિત્ર એ તો ભેદ બતાવવા માટે કર્યા છે, પરંતુ એનું દશા છે એની અંદર એ ત્રણેય એકાકાર અને એક રૂપ છે, અભિન્ન છે. એ દશાથી એકેયને જુદા પાડી શકાય. એટલે જ્યારે એની સમ્યક દશા થાય, ત્રણેય અભેદ દશા થાય જ્યારે, એ દશામાં આ ત્રણેયનો સમાવેશ હોય હોય ને હોય, એમાં એક પાસું ન હોય તો એ દશા સમ્યક કહેવાય. એટલે કૃપાળુ દેવે ખંભાતના મુમુક્ષુએ 135માં પત્રમાં આવે છે, લખ્યું છે, ધર્માનુરાગી ભાઈ, ધર્મ ઈચ્છુક, એને લખ્યું કે સમ્યક દશાના લક્ષણો અમે તમને નીચે કહીએ છીએ. કયા આપ્યા છે? સમ, સંવેગ, નિર્વેદ, સેના લક્ષણ લખ્યા? કેમ કે સમ્યક દશા ન આવે તો અસમ્યક દર્શન કહેવાય કેવી રીતે? ભિન્ન નથી, એકરૂપ છે. જ્યારે જ્યારે એનું મહિમા ગાવો હોય ત્યારે એકત્વ બુદ્ધિ કરીને વિચારે, મોક્ષ માર્ગમાં દર્શન જ્ઞાન અને ચારિત્ર, જ્યારે ત્યારે આપણે એનો મહિમા, એનું બહુમાન, એના પ્રત્યે સત્કાર, એના પ્રત્યે આદર, ત્યારે આ એકરૂપ વિચારે કે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ તો એકરૂપ છે. આ દશા, આ દશામાન પુરુષને નમસ્કાર છે. જ્ઞાની છે એ દશામાન છે, સત્પુરુષ છે એ દશામાન છે. જે દશામાન નથી, જે દશાવાન નથી, એનું એક પાસું એકે ઉપયોગી, એનું કદાચ ચારિત્રનું પાસું ઘણું કઠણ હશે, કડક હશે, ઘણું ઊંચું હશે,
ભલે છે, એનું જ્ઞાન પાછું ઘણું ઊંચું હશે, જગતની ડિક્શનરી જેટલું જ્ઞાન હશે એનું, એન્સાયક્લોપીડિયા ઓફ ધ વર્લ્ડ, ભલે રે. એક પાસા ઉપર નિર્ણય ન કરવો જ્ઞાનીનો. જ્ઞાનીનું ઓળખાણ એની અલૌકિક દશા છે. અલૌકિક દશા એટલે લૌકિક નહીં, એટલે વેશ, પરિવેશ, એના લિંગ, એના ચિહ્ન, એનું નિશાન, એનો મહિમા, એનો પ્રભાવ, આ એક કઈમાં પડતા નથી. એને કેટલા ડંકા વાગે છે બહાર નીકળે ત્યારે, કેટલા અંગરક્ષક હોય છે, આવી માથાકૂટમાં ક્યાંય પડવું. જ્ઞાનીનું ઓળખાણ એની અલૌકિક દશા છે, અને અલૌકિક દશા ઓળખવા માટે લૌકિક માપદંડ અને ફૂટપટ્ટી ક્યાંય લગાવવી નહીં. જો લૌકિક ફૂટપટ્ટી લગાવીને માપવા જઈશું તો જ્ઞાની નહીં મપાય,
અજ્ઞાની મપાય,
અટકાય પડશો. અજ્ઞાનીને કઈક દર્દી મપાઈ ગયા છે, ખોટું પડશે, ગણિત ખોટું પડશે. જે ગણિતનું જે ફોર્મ્યુલા હોય એ જ લાગુ પડે. વ્યવહારમાં વ્યવહારની ફોર્મ્યુલા, પરમાત્મા
પરમાત્મા.
આપણી જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે ચાલુ, આપણે ઈચ્છીએ છીએ કંઈ કરીએ છીએ, કંઈ વાંધો આપણો છે. આપણે હું કંઈક સદગુરુ શોધ કરવા નીકળ્યો છું, મને સદગુરુની ઓળખાણ કેમ કરવી ખબર નથી. મારે ધર્મ પામવો છે, અને જે ધર્મ પામ્યો એની ચોકસાઈ કરતા મને આવડતો, તો તું શું ધર્મ પામવાનો હતો? સરસ મજાની વાત એવી સરસ આવે છે. પરમાર્થ સમજો શબ્દનો, જ્ઞાનનો પરમાર્થ બતાવ્યો, અને એમાં ખાસ જ્ઞાન શબ્દ મૂક્યો. આ જ્ઞાન જે જ્ઞાને કરીને શું જાણ્યો? દેહ ને આત્મા જુદા છે, પેલા જાણ્યું, અને તેની વર્તે છે. પ્રતીતિ શબ્દ નથી મૂક્યો, શુદ્ધ પ્રતીતિ. શુદ્ધ પ્રતીતિ એટલે બસ, એમાં કોઈ આભાસ નથી, એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ પક્ષ નથી, એમાં કોઈ મત મતાંતર નથી, શાંતિ નથી. શુદ્ધ પ્રતીતિ છે. દેહ ને આત્મા જુદા છે, એની પ્રતીતિ શુદ્ધ છે. આવી જે જ્ઞાને કરીને, પેલા તો જે જ્ઞાનમાં એટલે બોધ જ્ઞાન, સદગુરુ પાસેથી મળેલું જ્ઞાન, અને એ જ્ઞાન આ સંકેતના રૂપમાં તો જ આવે કે એ જ્ઞાન સાંભળનાર મેળવનાર જિજ્ઞાસુ હોય તો, અને જિજ્ઞાસુ ત્યારે જ હોય. કશાય ની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે કે અંતર ગયા તે કહીએ જીના. આ લક્ષણ કીધા છે. આ એક જ એવો પુરુષ છે, સદગુરુ છે, સત્પુરુષ છે. આ સત્પુરુષ છે ને સદગુરુ છે,
સત્પુરુષ
બે છે, અને એણે જે જે વાત કરી છે ને એના લક્ષણ કીધા છે. કેમ કે શબ્દથી વસ્તુ પકડાય નહીં, લક્ષણ આપવા, લક્ષણથી લક્ષ્ય ઓળખાય, લક્ષ્ય પકડાય. તમે કયો સત્પુરુષ તો એને સત્પુરુષના લક્ષણ આપ્યા છે, તમે કયો જ્ઞાન તો એને જ્ઞાનના લક્ષણ, આપણે કે દશા તો દશાના લક્ષણ, ધર્મ તો ધર્મના આપ્યા છે, ગુરુ તો ગુરુના આપ્યા છે, દેવ તો દેવના આપ્યા છે. એક વાત મભમ કરી વિચારવાનું આપણે, પણ વિચારવાની દિશા એને આપી, લાઈન દોરી એને આપી દીધી છે. એને કહ્યું હું જિજ્ઞાસુ, મને બહુ ગમે સાંભળવું, મને શિબિરમાં આવું બહુ ગમે. અમે જિજ્ઞાસુ છીએ, પણ આપણે જિજ્ઞાસુ કેવા છે? છોકરાને જિજ્ઞાસુ હોય મેળામાં ગયો હોય ને, આ શું છે, આ શું છે, અને પછી શું કહેવાય, માથું ખામાં ત્યારે જવું હોય તો જઈ ને તો ગરબડ થઈ. એવું ઘણાને જિજ્ઞાસા, મને બહુ જિજ્ઞાસા. તમે જિજ્ઞાસુ તું છો એમાં જિજ્ઞાસુના લક્ષણ છે, તો લક્ષણ વિનાનો જિજ્ઞાસુ હોય? આ તો લક્ષણ નહીં, અપલક્ષણ છે. મને બધું જાણવાની બહુ ઈચ્છા, અહીંયા શું હાલે છે, અહીંયા શું હાલે છે, આની પદ્ધતિ કેવી, આની કેવી, પંચાત છે, આ પંચાયતમાં તારું કલ્યાણ થશે. જિજ્ઞાસા તો કામ એક આત્માર્થનું, બીજું નહીં, બીજું મનમાં રોગ જ નથી. મને જાણવું છે, જગત આખું જાણવું છે એવી જિજ્ઞાસા નથી. આત્મા જાણવો છે, જગત હોય જે હોય તે. કોઈ કેતું જગત દુઃખી, કોઈ કેતું જગત સુખી. જગત સુખી તો મારે શું, અને જગત દુઃખી તો મારે. કેમ કે હું માં હું સમાયો છું, હું તો મારામાં છું. મારે શું કરો? જિજ્ઞાસા પણ જયારે એક તત્વ ઉપર આવે ત્યારે એને કહેવાય સત જિજ્ઞાસા. પદાર્થ અનંત છે, અનંત પદાર્થના અનંત વિકલ્પ છે. વિષય અનંત, પદાર્થ અનંત, અનંત પદાર્થના અનંત વિકલ્પ છે. મુમુક્ષુ એ બધા પદાર્થમાંથી અનંતમાંથી એક પદાર્થ ઉપર આવે છે, આત્મા. આ એની દશા, આ મુમુક્ષુ, આ સાધક. કામ એક આત્માર્થ, આ સિવાય પદાર્થ ઘણા છે, અમારે એકે વિકલ્પ નથી. હવે આ મકાન કેમ છે, ના લાઈટ કેમ, જે છે તે છે. હવે મને એની કોઈ જિજ્ઞાસા નથી. શું કામ છે? શેષ જીવન જે છે અને જે વિચારવાનું સંજ્ઞા બળ છે, મારે એક જ જાણવું છે, આત્મા હોય તેનું સ્વરૂપ છે. આત્મા હોય તો પ્રાપ્ત કરવો છે, એમાં ઠરવું છે, એમાં સ્થિર થવું છે. એના બધા વિકલ્પો ગયા પદાર્થમાંથી, પછી એકમાં જ આવીને ઉભો. અને અનંત વિષયો, અનંત વિકલ્પો, મુખુન અને જિજ્ઞાસુ થયો ત્યારે એક જ વિષય અને એના અનંત વિકલ્પો. કેમ હશે, કેવો હશે, ક્યારે પ્રાપ્ત થાય, કેવી રીતે પ્રાપ્ત થાય, બસ. અને એમાં ને એમાં એ ધ્યાનમાં આવે, અનુપ્રેક્ષા કરતો કરતો ધ્યાનમાં, તો શું થાય? એક જ વિષય ને એક જ વિકલ્પ, બસ. આ સ્થિતિ કરવાની આપણે અત્યારે અજ્ઞાનમાં આપણી સ્થિતિ, અનંત વિષય અને અનંત વિકલ્પ. આજે અહીંયા, કાલે ક્યાં, આજે આ જાણ્યું, કાલે આ જાણ્યું, બસ. બધાને બધાને આપણે મળીએ, પૂછીએ તો અનંત પદાર્થને અનંત વિકલ્પો સહેજે જણાય આવે. પણ જિજ્ઞાસુ જીવ છે એની એક જ દ્રષ્ટિ છે, આ અર્જુન દ્રષ્ટિ છે. મને પક્ષીની બીજો એક કઈ દેખાતું એમ. હવે જગત સુખી હોય તો ભલે, દુઃખી હોય તો ભલે, જે હોય તે મારે શું છે. એની એક એક વિષય આવી ગયો, એક લક્ષ થયો, અને એનો એક વિકલ્પ કે હવે આ આત્મા પ્રાપ્ત કેમ થાય, હવે આ લક્ષ કેમ ભેગા. લક્ષ હવે રાધાવેદ કીધો છે, આત્માને રાધાવેદ કીધો છે. ઓલું જે કહે છે ને કે ભોજની અંદર થાંભળો ઉભો કરે, એમાં ત્રાજવું મૂકે, અને બે ત્રાજવામાં બે પગ રાખે, હાથમાં બાણ લે, નજર પાણીમાં, થાંભળા ઉપર માછલી હોય એ ચક્કર ચક્કર ફેરા કરે, અને એની આંખને પાણીમાં જોઈને મત્સ્યવેદ અથવા રાધાવેદ. આવી તીવ્ર દ્રષ્ટિ એકાગ્રતાની, કામ એક આત્માર્થનું. હવે એને ધ્યાનમાં જવું છે. ધ્યાનમાં કેટલી બધી મજા આવે, ધ્યાન શબ્દ આવે ત્યાં. બસ ધ્યાન, અમારે ધ્યાન કરવું છે. હવે ધ્યાન કેટલી કરવું છે, કેટલી કરાવો છો ભાઈ? ધ્યાન કરવા માટે જરાક ભૂમિકા તો કર. તને હજી ઝાડ દેખાય છે, ઝાડની પાછળના મકાન દેખાય છે, હજી તો રસ્તો અડવાળું સુધી દેખાય છે,
આંખ સિવાય બધું દેખાય,
આંખ સિવાય બધું દેખાય છે. હવે ક્યાંથી ધ્યાન? આત્મા દેખાય છે. આત્માની વાત કરે તો કે ના, ઢેચાણ દેખાય છે. શું કરું? તો ત્યાં આ ક્યાં છે વાત? લક્ષા જિજ્ઞાસુ કોણ? આપણે પ્રશ્ન એ ચાલે છે કે કોણ જિજ્ઞાસુ? બસ જેની સમગ્ર દ્રષ્ટિ લક્ષ ઉપર કેન્દ્રિત થઈ છે, એને જો બોધ મળે, એને જો કળા મળે વેદવાની, એને જો એવું જ્ઞાન મળે તો એ. હવે એને વિકલ્પ ઘણા છે, વિષય એક છે. ધ્યાનની અંદર બધા વિકલ્પો, અનુપ્રેક્ષા એટલે શું? એક એક વિકલ્પનો સમાવેશ. કે ના, આ તો આત્મા નથી, આવો તો આત્મા હોય વિનાશી. તો ભાઈ મોકલો, ચાલો એક એક વિકલ્પ કાઢી નાખો. ફરીથી આત્મા જન્મ તો હશે કે નહીં, જે મરણ પછી આત્મા હશે કે નહીં, ના ના એ નક્કી થઈ ગયું બોધથી કે આત્મા શાશ્વત છે, એ વિકલ્પ કાઢી નાખો. એક એક આપણને કેટલા વિકલ્પ, જેટલા દર્શન એટલા વિકલ્પ. આત્માની મુક્તિ સર્વાંશે થતી હશે કે નહીં, એ મુક્તિ થયા પછી એ બિંદુ સમુદ્રમાં વહી ગયું, એ જ્યોત જ્યોતમાં સમાઈ ગઈ, એ ભગવાનના ચરણમાં વહી ગયું, તો પછી ગયો ક્યાં? અને એ જો હોયો જવાનો ખોવાઈ જવાનો હોય તો પછી એને મુક્ત કરીને કરવો છે શું? એના કરતા ઝડપે તો કરો. સોયમાં દોરા પરવલો હોય તો સોય મળી જાય, એ દેહમાં પરવો એને રાખો તો કોક બી તેને દર્શન થાય તો દેહ થી છૂટા છો તમ તો. જો એ અંદર ગયો જ જવાનો હોય, જ્યોતમાં જ્યોત મળી જ જવાની હોય, તો આ બધું આવું આત્માને નષ્ટ કરવાના પ્રયોગ ધંધા મારે કરવા? આપણા જૈન દર્શન ની અંદર વિતરાગ પરમાત્મા એક એક સ્થિતિ આપી છે, એક એક આ બધા વિકલ્પ છે અને બધા દર્શન છે એ વિકલ્પ છે. જેટલા મત છે એ બધા વિકલ્પ છે. અરે પછી અમે તો ગોલોકમાં જશું, રોજ ઓછો કીર્તન કરશું, આ છે તો અહીંયા કર ને. બધા વિકલ્પ છે. આ બધા વિકલ્પો સમી જાય એ અનુપ્રેક્ષા, અને અનુપ્રેક્ષા ધ્યાન એ જ આત્મધ્યાન. અનુપ્રેક્ષા કરતા કરતા વિષય નો બદલાય એવો પાછો, નહીતર ઘણા વિષય બદલી નાખે. કે સ્થિરતા નથી રહેતી, છે નહીં નથી રહેતી, કે અમે આત્મા સંબંધી ધ્યાન કરીએ છીએ, અનુપ્રેક્ષા કરીએ છીએ, અને અમારા ધ્યાનના ઉપયોગ અમારો આત્મા છોડી અને અન્યમાં, તો વિષય બદલાઈ ગયો. શું થયું? વિષય બદલાઈ ગયો. અને વિષય બદલાયો, નવા વિકલ્પો આવી ગયા. જે વિકલ્પ આ વિષયના નહોતા, એ વિષય બદલાવો તો વિકલ્પો. હવે એ વિકલ્પના સોલ્યુશનમાં પડી ગયો પોતે, કામ થાય. આનો પાસપોર્ટ મળે કે નહીં? વિકલ્પ આવી ગયો. હવે બીજો આવ્યો છે, આ ઘરનું ઘર બાંધવું છે તો આટલા ભાડાના પાસે ભરવા, નવું બહુ છે, મંદી ઘણી છે, હવે આ કેવી ભેગું થાય? પછી ખબર પડે કે શ્વાસ ઉપર જા, બીજે ગયો તો મારો વિષય બદલાઈ ગયો. વિષય બદલાઈ ગયો, વાંધો પણ વિકલ્પ બદલાઈ ગયો. અને પછી એ વિકલ્પ આત્મા મને ગરવા માંડ્યો. એ ધ્યાનની અવસ્થા છે ને, શુક્લ ધ્યાન કોઈ નવું ધ્યાન નથી. પણ આ એ કહે છે કે શુક્લ ધ્યાન એટલે માત્ર જેટલો સમય આત્માનું ધ્યાન રહ્યું એટલો સમય શુક્લ ધ્યાન, જેટલો સમય આત્માનું ધ્યાન ન રહ્યું ક્ષયોત્સંગ નો અર્થ શું? કે જેટલો સમય શુદ્ધિ છે તેટલા સમય તમને થાય જ બેસો છો. મોહનીય છે, શાંત છે, કઈ નહીં, ત્યારે જે જ્ઞાન છે સમ્યક કર્યો. ક્ષયિક એવી અવસ્થા થાય છે કે હવે ક્ષયને ઉત્સમની પ્રક્રિયા બંધ થઈ ગઈ, એમ વિષય બદલવાની અને વિકલ્પ બદલવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ, એટલે મારું ધ્યાન શુદ્ધ થયું, શુક્લ ધ્યાન ચોખ્ખું થયું, શુદ્ધ. વિકલ્પ વિકલ્પ રહિત કરવાના છે ધીરે ધીરે, પણ વિકલ્પ રહિત થાય. એટલે કેવળ જ્ઞાનને કેવું કીધું છે? નિરી મંગલાચરણમાં શું કહે છે? પેલા સમ્યક પ્રતિ, અપ્રમત અને પૂર્ણ વિતરાણ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત. અહીં સુધી પહોંચ્યા. નિર્વિકલ્પ સ્વભાવ, મારો આત્મા, મારો સ્વભાવ, મારું સ્વરૂપ, એની નિર્વિકલ્પતા સુધી પહોંચ્યા. આ કેવળ જ્ઞાન થયું, કેમ કે અજ્ઞાનનો એક પણ અંશ હવે વિદ્યમાન નિર્વિકલ્પતા. આ નિર્વિકલ્પતા સુધી પહોંચવા માટેનું માધ્યમ જૈન દર્શનમાં અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા એટલે એક એક વિષયનું એના વિકલ્પનું પૃથ્થકરણ કરો, એનાલિસિસ કરો, એને તોડો, થોડો, મરડો, અને એમાંથી એનું તત્વ કાઢો. એ તત્વ કાઢીને જ્યારે એવી શ્રદ્ધા થાય કે ના આ જ છે, બસ તો એને એક ઓછું, એક વિકલ્પ ઓછો. હવે આત્મા અમર છે એ બાબતમાં શંકા કૃપાળુ દેવે હાથનો બે ની અંદર આવી નિર્વિકલ્પ અવસ્થાના પાંચ સૂત્રો લખ્યા. શું લખ્યું? આત્મ જીવના હોવાપણાની કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એટલે આત્મા છે કે નહીં એ બાબત હવે અમારો વિકલ્પ નથી. હજી ઘણાનો વિકલ્પ છે, આત્મા છે, કોને ખબર નહીં કોને દીઠો છે છે કે નહીં. અત્યારે તો આ મારો કદાચ નો પણ, અને એ નો હોય અને આ બધું છોડીને એની પાછળ જાગું તો મૂર્ખો ઠરીશું. માટે મોકને લખ જે હાથમાંથી ભોગવી લે. એટલે બર્ડ ઇન હેન્ડ ઇઝ બેટર ધેન નેસ્ટ. આવું બધું ગોતિયા મળે કેમ કે જગતમાં જેટલા જ્ઞાનીઓ છે એના કરતા વધારે અજ્ઞાનીઓ. એટલે કેવળ દાખલા આ બધું મળે, તર્ક દલીલ બધું મળે, કેમ કે અજ્ઞાનીઓનો કોઈ પાર નથી. આપણે એની સંખ્યા મેજોરિટી. શું કીધું? જીવના અસ્તિત્વપણાનો એક બોલે એટલે બધા સાંભળે. બોલો. બીજું વાક્ય, જીવ છે પછી બીજો વિકલ્પ શું આપ્યો? ખાલી કર્યો ટીકા જોવાપણામાં કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. સદા છું, નિત્ય છું, ત્રિકાળ છું, ત્રણેય કાળમાં છું. આ નિત્યમાં વળી આવે તો પ્રલય થાય તો ગયો છે. બધા ગયા જાય, વળી પાછો એકાદ બ્રહ્મા ગોતવો હોય, વળી પાછા જીવોને પેદા કરે અને એમ થતા થતા કંઈક આપણો નંબર લાગી જાય તો આપણું સર્જન થઈ જાય. ને તો જો આપણું સર્જન ભૂલી ગયો તો સારું, પ્રલયમાં તો આપણે ખોવાઈ જાય. જીવના ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય. કેવી આ અવસ્થા છે? અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષાથી નિર્ણય ઉપર આવો, નિર્વિકલ્પતા લાવો જીવનની અંદર. આત્મા સંબંધમાં, જગતના પદાર્થ સંબંધમાં નહીં. જગતના પદાર્થ વિકલ્પ સહિત જ છે, કેમ કે સમયે સમયે બદલાયા કરે છે. એનો સ્વભાવ ધ્રુવ નથી. પુદ્ગલનો સ્વભાવ ધ્રુવ નથી, આત્માનો સ્વભાવ ધ્રુવ છે. દેશના તીર્થંકરે આપી અને સામે જે ગણધરો હતા એને કહ્યું, પ્રભુ કિમ તત્ત્વ, તત્વ શું? તો કે ઉપનેવા વિઘ્નેવા ધ્રુવેવા. ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, છતાં ધ્રુવ છે, સ્થિર છે, પોતાનું સ્વરૂપ સ્થિર છે. આવા ત્રણેય કાળની અંદર જેનું હોવાપણું છે સત, આ સપને એને કીધું આ જાણે છે. આવું નિર્વિકલ્પતા ઉભી થાય, આ ધ્યાનની અવસ્થા છે, આ જિજ્ઞાસા. આ જિજ્ઞાસુની ભૂમિકા છે કે એને આત્મા સંબંધીના વિકલ્પો તોડવા છે. એક તો આત્મા છે યાથી શરૂ કરવું છે. આત્માના છ પદ ના પત્રનું આ મહત્વ છે. આત્મસિદ્ધિમાં આ જ ગાયો કેવો શિષ્ય ભટકાનો છે ગુરુને.
માટે છે નહીં આત્મા વિદ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાનો સમજાવો સ્વરૂપા.
આત્મસિદ્ધિનો શિષ્ય આપણા જેટલો ડાયો, આપણા જેટલો જ્ઞાની નહોતો. આપણને તો બધી ખબર છે
આશીષે ઠેર સુધી એમ કરી રાખે છે, ઠેર સુધી એમ જ કરી રાખે.
ગજબ છે. પણ આત્મસિદ્ધિનો શિષ્ય મૂક્યો છે કોઈ, ક્યાંથી ઉઠાવ્યો છે? માટે છે નહીં આત્મા સદગુરુ દે છે અને મિથ્યા રેવા દિવસ સાહેબ. બધું રખડી લો બાવાના
માટે છે નહીં આત્મા
આત્મા નથી. અને આપણે કે છે આત્મા છે, હું આત્માનો સ્થિર થવા ગયો છું. આપણે આત્મસિદ્ધિના શિષ્ય કરતા હોશિયાર છે.
ગજબ.
જેમ જેમ વિચારીએ છીએ ત્યારે જિજ્ઞાસુપણું પહેલી ભૂમિકા, જીવને પરમાત્માની પહેલી ભૂમિકા, જેમાંથી ખાસ જ્ઞાન પ્રાપ્ત થાય, બોધ પ્રાપ્ત થાય, અને બોધ ત્યારે જ થાય. હું કંઈ જાણતો જ્ઞાનીના વચન વિના મને મારા સ્વરૂપનું જ્ઞાન થાય એવી કોઈ સંભાવના મને સંકેત થાય જ નહીં. તને ત્યાં સુધી સંકેત નહીં થાય જ્યાં સુધી યથાર્થ બોધની પ્રાપ્તિ નહીં થાય. માટે જ્ઞાન પેલું, પણ ખાસ જ્ઞાન. જનરલ પછી તું તારી રીતે કરી દે. અમે પ્રોફેસર ક્લાસમાં આ તને સૂત્ર ફોર્મ્યુલા આપી દઈએ છીએ, હવે દાખલા ઘરે ગણવાના. એક્સરસાઇઝ બધી ત્યાં નથી ક્લાસમાં, દાખલા ઘરે. જિજ્ઞાસુની ભૂમિકા, જિજ્ઞાસુની ભૂમિકામાં આવીએ. પહેલી ભૂમિકા બહુ આવશ્યક છે. એટલે અહીંયા કહ્યું કે તે એમ જાણે, આ જાણવાનું થયું બરોબર. જિજ્ઞાસુ જાણે છે સદગુરુના ઉપદેશથી, અને જે જ્ઞાને કરીને જાણીએ, જે જ્ઞાનથી એને જાણીએ, તેની વર્તે છે. તેની એટલે દેહ અને આત્મા, કેમ કે એને જાણીએ જ્ઞાને કરીને. જ્ઞાન એનો બોધ કે દેહ ને આત્મા જુદા છે. હવે એની પ્રતીતિ તો કે દેહ ને આત્મા જુદા છે એની મને પ્રતીતિ. તમે તો કીધું, ગુરુએ તો કીધું કે દેહ ને આત્મા જુદા છે. આ શિષ્ય કે છે કે એની મને હવે પ્રતીતિ છે. સાહેબ આપ કહો છો બિલકુલ બરાબર, દેહ ને આત્મા જુદા છે. તહતી વચન પ્રમાણ તમેવ સત્યમ, હે પ્રભુ તમે સાચા. સાચા છો એમ કહેવાનું ક્યારે બળ આવે? આપણી જિજ્ઞાસુની ભૂમિકામાંથી આપણને કદાચ સત્પુરુષના યોગે વચન બળ મળ્યા, પણ પ્રતીતિનો રણકાર ભણકાર થતો નથી. કૃપાળુ દેવી 159 પત્રમાં કીધું કે સત સુણ્યું નથી, સત સાંભળ્યું નથી, સત સાંભળ્યું નથી. એ સુણીએ સાંભળ્યું શ્રદ્ધિએ છૂટવાની વાર્તાનો આત્માથી પડકાર થશે, પડકાર થશે. નથી પડકાર, પડકાર અંદરથી આવતો નથી, કેમ કે નિર્વિકલ્પતા આવતી નથી, પ્રતીતિ આવતી નથી. તત્વ છે પણ પ્રતીતિ આવતી નથી. એટલા બધા આવરણ છે માર્ગની અંદર, એટલી બધી મુશ્કેલીઓ છે, પ્રતીતિ આવતી નથી. અહીંયા સંકેતનું સરસ એ વ્યાખ્યા આપી દીધી કે એ કહ્યું ભગવંતે દર્શન રાયચંદભાઈ નહીં. શું વાત છે! ડગલે પગલે આ પુરુષ જે વાત કરે છે એ કોના અધિકાર થી કરે છે? તીર્થંકર જિનેશ્વર સર્વજ્ઞ કહ્યું ભગવંતે, ભગવાન. અરે આ એ વખતે આમ કેટલી જીવની નમ્રતા હશે! એનો અહમ ક્યાં હશે? આ સમર્પિત ભાવ કોને કહેવાય? શરણાગતિનો ભાવ કોને કહેવાય? કેવો હશે એમ કે આવું ભગવંતે આટલું બધું જેનું પ્રતીતિ, તો કે કહ્યું ભગવંતે દર્શન, ભગવાન. આ માર્ગ જીનેશ્વરનો છે. કેવામાં કેટલી નમ્રતા! આપણે તો કંઈક સાંભળ્યું ને પછી આપણા નામે ચડાવીએ, મજા આવે ચડાવવાનું. પોરસાય ને કહીએ આપણે એ અમને આમ છે, કારણ કે અહંભાવ પોસાય છે, અહંભાવ પોસાય છે. અને જ્ઞાનીને દેહભાવ પાલવતો આ એના પદમાં દેખાય છે, તો એ પોતાનો દેહભાવ એને દેખાડવો પાલવતો એ એમ નથી કહેતા કે અમારા અનુભવથી અમે કહી છે. પણ અનુભવ હોય તો તમે કહો ને, તારે લખાય તમારાથી. પણ છતાં કીધું કહ્યું ભગવંતે દર્શન, તેનું બીજું નામ સંકેત સમજી લેતો. એટલે મુનિશ્રીને ભૂલેશ્વરની જય દયાની પેઢી ઉપર દેવકર્ણજીને કીધું હતું કે શું મુનિ સંકેત સંકેત કર્યા કરો છો, સંકેતની દશામાં તમને ભાન તો. અને સંકેત 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 અને મુનિ આકરા કે તે તમને સંકેત છે. મુનિ નાળિયેરના જેમ ગોળો નાળિયેરથી જુદો છે એમ અમે સંસારમાં રહીએ છીએ, છે દેહાદીથી ભિન્ન આત્મા, દેહમાં જ સ્થિત છે છતાં દેહથી નાળિયેરનો ઘોડો નાળિયેરમાં જ છે છતાં નાળિયેરથી જુદો છે. કેવો ભિન્ન છે મેં ખબર પડે કે ઘોડો જુદો છે. એનું અસ્તિત્વ તરત જ ભાષ્યમાન થાય. આ સંકેતની અવસ્થા દેહ ને આત્મા જુદા છે એવી પ્રતીતિ અને શુદ્ધ પ્રતીતિ, શંકા વિનાની, શંકાથી પર, સંશયથી પર શુદ્ધ પ્રતીતિ, આને ભગવંતે દર્શન કીધું. જેનું બીજું નામ સંપ્રદાયમાં એને સંકેત કહેવામાં આવે છે. જૈન સંપ્રદાય સંકેત પ્રાપ્ત કરો. સંકેત હશે તો બધું સવળું થશે, સંકેત નહીં હોય તો બધું મિથ્યા થશે. આ સંકેતની વાત કરી.